usas de atrio. આત્માની મરણોત્તર ગતિ અને પુનર્જન્મ એ સંદર્ભમાં આશ્રમના સાધકોએ શ્રી અરવિંદને જે પ્રશ્નો પૂછ્યા હતા એના શ્રી અરવિંદે આપેલા જવાબોને આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એક મહત્વનો પ્રશ્ન ઉદ્ભવે છે, કર્મ, કર્મનું ફળ અને એની સાથે સંકળાયેલો પુનર્જન્મ. ભારતમાં ઉદ્ભવેલા ચારેય ધર્મો, હિન્દુ વેદ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ, એ ચારેય ધર્મોમાં કર્મ, કર્મફળ અને પુનર્જન્મના સિદ્ધાંતનો સાર્વત્રિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. જેવી વાવણી તેવી લણણી, જેવું કર્મ તેવું ફળ અને એ મુજબનો પુનર્જન્મ, શુભ કર્મનું, સત્કર્મનું, પુણ્ય કર્મનું શુભ ફળ, અશુભ કર્મનું, અસત્કર્મનું, પાપ કર્મનું અશુભ ફળ, અને પારંપરિક સમજણ મુજબ લોક પ્રચલિત સમજણ મુજબ શુભ ફળ એટલે સુખ, સમૃદ્ધિ, ભોગ વિલાસ, યશ, સત્તા વગેરે. અશુભ ફળ એટલે દુઃખ, આપત્તિ, દારિદ્ર્ય વગેરે. શ્રી અરવિંદ કહે છે કે પ્રત્યેક કર્મને એનું ફળ હોય છે, એ વાત સાચી, અને એ ફળને પુનર્જન્મ સાથે સંબંધ છે એ વાત પણ સાચી, પરંતુ રૂઢિગત રીતે આ સિદ્ધાંતને જે રીતે સમજવામાં આવે છે એ રીતે એને સમજવો ઠીક નથી. જો એ રીતે આપણે એને સમજીએ કેટલાક સાવજ અપ્રતીતિકર અને બેહુદા તારણો પણ સ્વીકારવાનો પ્રસંગ આવે. દાખલા તરીકે આ સમજણ મુજબ કોઈ એક માણસ પરમ સજ્જન પરમ સત્કર્મી વર્તમાન જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ માનસિક દુઃખ શારીરિક દુઃખ આકસ્મિક દુઃખ પારાવાર પ્રમાણમાં એટલે માટે ભોગવી રહ્યો છે કે ગત જન્મમાં તે મહાપાપી મહાશઠ મહાખલ હતો. એવી જ રીતે આ સમજણ મુજબ વર્તમાન જન્મનો કોઈ મહાપાપી મહાદુષ્ટ મહાખલ અત્યારની પરિભાષા વાપરીએ તો અંધારી આલમના કોઈ ડોન જેવો માણસ પરમ સુખ પરમ સંપત્તિ અત્યંત ભોગ વિલાસ જબરજસ્ત સત્તા વગેરે એટલે માટે ભોગવી રહ્યો છે કે ગત જન્મમાં તે પરમ સજ્જન હતો પરમ પુણ્યશાળી હતો. શ્રી અરવિંદ શબ્દ વાપરે છે એન્જેલિક દેવદૂત સમાન હતો. આ તારણ ઇટ્સ નોટ કન્વિન્સિંગ પ્રતીતિકર લાગતું નથી. એક બીજું તારણ આ સિદ્ધાંતમાંથી આ સમજણમાંથી કેવું નીકળી શકે એ જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે મોટા ભાગના લોકો વારંવાર દુઃખ અસહ્ય યાતના માંથી પસાર થવાને કારણે ભગવાન તરફ અભિમુખ થાય છે અને એમાંના કેટલાક ભગવાનનો સાક્ષાત્કાર કરે છે. ગીતાની પરિભાષા વાપરીએ તો એ લોકોનો વિષાદ એ વિષાદ યોગમાં પલટાઈ જાય. આમાંથી તાર્કિક રીતે સીધું તારણ એવું નીકળે કે ભગવાન તરફ અભિમુખ થવું હોય, કે ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય, તો પુષ્કળ પાપ કર્મ કરવું જેથી દુઃખ દ્વારા ભગવાન તરફ જવાય. તદ્દન બેહુદુ તારણ, પેલી પારંપરિક સમજણ ને સ્વીકારીએ તો આપણે સ્વીકારવું પડે એમ છે. શ્રી અરવિંદ કહે છે કે દિસ ઇઝ ટુ સિમેટ્રિકલ ટુ બી ટ્રુ. આ એટલું બધું સિમેટ્રિકલ છે, વેલ કટ, વેલ શેપ્ડ, સૌષ્ઠવયુક્ત છે કે એ સાચું હોઈ શકે નહીં. આવી સમજણને તેમણે ઇન્ફન્ટાઇન, બાલિશ પ્રકારની સમજણ કહી છે. બીજી એક જગ્યાએ એને મેથેમેટિકલ કહી છે, જાણે સરવાળા બાદબાકી કરવાના હોય, છેદ ઉડાડવાના હોય, જમા ઉધાર કરવાના હોય, એ રીતે આપણે આ કર્મ પુનર્જન્મને સમજીએ. એક્સ વ્યક્તિનું ખૂન એટલે માટે થયું કે ગત જન્મમાં એણે કોઈનું ખૂન કર્યું હતું, અને વાય વ્યક્તિને ત્યાં ચોરી એટલે માટે થઈ કે ગયા જન્મમાં એણે પોતે ચોરી કરી હતી. આવી સમજણને શ્રી અરવિંદ સ્વીકારતા નથી. તેઓ પોતે આની બહુ જ સુંદર સમજૂતી આપે છે, ખૂબ જ પ્રતિહિતિકર અને ખૂબ જ તર્કસંગત એવી સમજૂતી આપે છે. તેઓ કહે છે કે વર્તમાન જન્મમાં કોઈ મનુષ્ય પુષ્કળ કર્મ કરે, પુષ્કળ પુણ્ય કર્મ કરે, તો એને પરિણામે પછીના જન્મમાં એને ઉદાત્ત, ઉમદા, ઊંચા પ્રકારની સાત્વિક પ્રકૃતિ પ્રાપ્ત થાય. અને એ પ્રકૃતિમાં રહીને એ ફરીથી સત્કર્મ કરતું જ જાય, અને ઉત્તરોત્તર એક પછી એક જન્મોમાં એને વધુ ને વધુ સાત્વિક પ્રકારની પ્રકૃતિ પ્રાપ્ત થતી જાય. પછી એક જન્મ એવો આવે, એક તબક્કો, એક બિંદુ એવું આવે જ્યારે એ માણસ સત્વગુણમાં ઊંચે ચડતા 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 સત્વગુણ પેલે પાર ચાલુ જાય, જ્યાં છે દિવ્યતા, જ્યાં છે આત્મા અથવા પરમાત્મા, એની સાથે ઐક્યનો અનુભવ પોતાની ચેતનામાં એક કરે. અને પરમાત્મા સ્વભાવતઃ પરમાનંદ સ્વરૂપ છે, નિત્યાનંદ સ્વરૂપ છે. તેથી આવો માણસ પોતાની ચેતનામાં નિત્ય પરમ આનંદની અનુભૂતિ કરે, પેલા તાદાત્મ્યને કારણે. અને આ રીતે શુભ કર્મ અંતતો ગતવા, છેવટે ઇવેન્ચ્યુઅલી મનુષ્યને પરમ સુખની પ્રાપ્તિ કરાવે. પેલી અણગળ રીતે નહીં, પ્રાકૃત રીતે નહીં, અપરિષ્કૃત રીતે નહીં, એવી જ રીતે કોઈ માણસ વર્તમાન જન્મમાં પુષ્કળ અસત્કર્મ કરે છે, દુષ્કર્મ કરે છે, પાપ કર્મ કરે છે, તો એના પરિણામ રૂપે પછીના જન્મમાં એને અનુદાત્ત નિમ્ન પ્રકૃતિ પ્રાપ્ત થશે. અને એ રીતે પ્રત્યેક જન્મમાં દુષ્કર્મ એ કરતું જ હશે અને નિમ્નતર નિમ્નતમ એવી હલકી ને હલકી પ્રકૃતિના પ્રકૃતિની ઊંડી ગર્તામાં, એના ઊંડા કળણમાં એ વધુ ને વધુ ફસાતો જશે. ઈશાવાસ્યને યાદ કરીને કહેવું હોય તો અંધમ તમઃ પ્રવિશંતિ, દૃષ્ટિને આંધળી કરી મૂકતા અંધકારમાં આવો માણસ પ્રવેશે છે. અને ખૂબ ખૂબ લાંબા સમય સુધી શાશ્વતી સમાહ એ નિમ્ન પ્રકૃતિની નાગચૂડમાં ફસાયેલો રહે છે. અને એક વાત તદ્દન નિશ્ચિત છે કે જ્યાં સુધી અને જેટલા પ્રમાણમાં માણસ પ્રકૃતિના બંધનમાં, નિમ્ન પ્રકૃતિના બંધનમાં બંધાયેલો રહે ત્યાં સુધી અને તેટલા પ્રમાણમાં અનિવાર્યપણે તે દુઃખ ભોગવવાનું. અને આ રીતે દુષ્કર્મ મનુષ્યને છેવટે દુઃખમાં નાખે છે. તો આ છે શ્રી અરવિંદે આપેલી સમજૂતી. પુણ્ય કર્મનું ફળ સુખ, પાપ કર્મનું ફળ દુઃખ, એ આ રીતે. શ્રી અરવિંદ કહે છે કે આ જે પારંપરિક સમજણ આવી છે, લોક પ્રચલિત સમજણ, એના મૂળમાં મનુષ્યની બુદ્ધિએ જે પેલો सिद्धांत आप्यो छे, एक आदर्श आप्यो छे। इक्वल जस्टिस टू ऑल, बधाए ने, प्रत्येक व्यक्ति ने एक सरखो न्याय प्राप्त करवो जोईए। ये विचार माथी असुख ने दुख जाने के इनाम ने शिक्षा तरीके इन्हें मरता हो, ये रीतनो विचार प्रचलित है। परंतु श्री अरविंद के छे के प्रकृति ये छे आ सिद्धांत ने श्री अरविंद मोरालिटी ऑफ जस्टिस कहे छे, न्यायनी नीति, तो न्यायनी नैतिकता। तो प्रकृति छे ए न्याय निरपेक्ष छे, नीति निरपेक्ष छे। ए तो मनुष्य नु आ पृथ्वी पर अस्तित्व ए नहोतु, अने एटले आ सिद्धांत नु ज्यारे अस्तित्व नहोतु त्यारे पण पोतानी रीते पोताना लक्ष्य तरफ गति करी रही हती, ने आजे करी रही छे। ए लक्ष्य छे दिव्य आविर्भाव नु लक्ष्य, परमात्मा ना आविर्भाव नु लक्ष्य। अने एमा एने जे कोई साधनों प्राप्त थाय छे ते साधनों नो ए उपयोग करी अने पोताना लक्ष्य तरफ धीमा धीमा पगला ए माड़ी रही छे। ऑल लाइफ इज योग ऑफ नेचर, एम जे श्री अरविंद ने कहू सिंथेसिस ऑफ योग में, ते आ तो प्रकृति में अन्याय के नीति नहीं। जो एनो ये निरर्थक छे कहेवानो अर्थ नथी, आशय नथी, चोक्कस समाजना धारण पोषण माटे न्यायनो विचार बहुत जरूरी छे, अनिवार्य छे। मनुष्यनी अंदर रहेला पशुना गळे साखळ बांधवा माटे नीति ए अमुक हद सुधी खूब ज जरूरी छे, अमुक रीते ए वैयक्तिक शुद्धिकरण पण करे छे। पण श्री अरविंद नुं कहेवुं एटलुं छे के आ क्षेत्रमां एने लगाड़ी शकाय। तो प्रकृति जो न्याय निरपेक्ष छे तो परमात्मा ए न्याय ने नीति थी पर छे, बुद्धि थी पर छे। यो बुद्धे है परतस्तु सह, भगवद गीता जे बुद्धि नी पेले पार नो छे ए पेलो आत्मा छे, ए परमात्मा छे। अने नायम आत्मा मेदया लभ्यः, उपनिषदो कहेशे कि आत्मा मेधा बुद्धि थी लभ्य नहीं, प्राप्त करी शकाय वो नहीं। एटले अध्यात्मना आत्माना क्षेत्र में, दिव्यताना क्षेत्र में पण आ न्याय ने नीति ने लगाड़ी शकाय नहीं। एटले ज शंकराचार्य जी एमना एक स्तोत्र में कहे के निस्त्रयगुण ने पथि विचरतान को विदि को निषेध। जे मनुष्यो निस्त्रयगुण ना त्राण गुणों ने पेले पारना अतिरिक्त प्रदेश में विहार करे छे, विचरण करे छे, एमने को विधि को निषेध विदिशो ने निषेध एमने माटे डूज एंड डोंट्स होता नहीं, दाउ शेल्ट अने दाउ शेल्ट नॉट होता नहीं। श्री अरविंद कहे के आ पारंपरिक समझण जो आपने स्वीकारी है तो जन्म अथवा जीवन नो जे आखो हेतु छे ए हेतु ज मार्यो जाय छे अथवा तो विकृत थई जाय छे। केम के आत्मा पोतानी उत्क्रांति साधवा माटे, पोतानो विकास साधवा माटे जन्म धारण करे छे अने सुख दुखात्मक अनुभवों द्वारा ए पोतानो विकास साधे छे। ए पण ए पसंद करीने आवे छे, ए मुजबनु ए कर्म पोतानी साथे लईने आवे छे अने दुख एने घनी बधी वार एटले माटे पसंद कर्यु होय छे के दुख द्वारा पोतानो विकास पोतानी उत्क्रांति झड़पथी थाय, हरण पाळे थाय। आ हेतु पेली जो समझण स्वीकारीए तो એ વિકૃત થઈ જાય છે, બહાર આવતું નથી। પારંપરિક સમજણમાં અને શ્રી અરવિંદ જે સમજૂતી આપે છે એમાં મને લાગે છે કે મુખ્ય આ તફાવત છે। એ રૂઢિગત રીતે આપણે એમ સમજીએ છીએ અથવા જે સમજીએ છીએ એમાં કર્મ એ પ્રાધાન્ય ભોગવે છે અને જીવાત્મા વિચારો એક લાચાર વિવશ એવું સાધન હોય એનું અથવા તો એ જાણે કે એની કઠપૂતળી હોય એવું એક ચિત્ર ઉભું થાય છે। જ્યારે શ્રી અરવિંદની સમજૂતીમાં આત્મા એ સર્વોપરી રહેશે, પ્રધાન રહેશે અને કર્મ એની સાથે સંકળાયેલી બીજી વસ્તુ ગૌણ સ્થાને રહે છે, સુખ દુઃખ વગેરે, અને એ બધું આત્માએ પસંદ કર્યું છે માટે છે, એ રીતની આખી એ રીતનું આખું ચિત્ર આપણી સામે આવે છે અને આત્મા અથવા દિવ્યતા એ સર્વોપરી જ રહેવી જોઈએ, એટલે એ રીતે બહુ કન્વિન્સિંગ લાગે છે। હવે આત્માની સ્વેચ્છાએ દુઃખની પસંદગીની વાત શ્રી અરવિંદે કરી, એની સાથે સાથે આનુષંગિક રીતે તેઓ એક નાનકડો મુદ્દો પણ ચર્ચી લેશે। એ મુદ્દો છે મર્સી કિલિંગ। શ્રી અરવિંદ એને માટે યુથેનેશિયા શબ્દ વાપર્યો છે, ગુજરાતીમાં કદાચ આપણે એને દયાઘાત એવા એવો શબ્દ એને માટે વાપરી શકીએ. કોઈ માણસ વારંવાર યાતના ભોગવતો હોય, તડફડતો હોય અને ડોક્ટર વગેરેને એવું લાગતું હોય કે આ એ યાતનામાંથી કદી બહાર આવી શકશે નહીં, તો એની એને એ યાતનામાંથી મુક્તિ આપી દેવા માટે, દુઃખમાંથી મુક્તિ આપી દેવા માટે દયાપૂર્વક ઝેરનું કોઈ ઇન્જેક્શન કે એવું કંઈક આપી અને એનું મૃત્યુ નિપજાવવું, એ છે દયાઘાતની પાછળ રહેલો મુખ્ય વિચાર. અને નૈતિક દૃષ્ટિએ એની પુષ્કળ ચર્ચા થઈ ચૂકી છે, પણ શ્રી અરવિંદ આધ્યાત્મિક દૃષ્ટિએ અહીંયા સમજાવે છે. તો કહે છે કે જો આત્મા સ્વેચ્છાએ પોતાની ઝડપી પ્રગતિ સાધવા માટે દુઃખને પસંદ કરતો હોય તો અધ્યાત્મના ક્ષેત્રમાં આ દયાઘાતનો સિદ્ધાંત સ્વીકાર્ય નથી. કેમ કે કૃત્રિમ સાધનો દ્વારા કૃત્રિમ રીતે તમે એના દુઃખનું નિવારણ કરો છો, નિરાકરણ કરો છો અને એ રીતે એને પોતાને જે પ્રગતિ સાધવી છે એમાં એક અવરોધ પેદા કરો છો. એટલે આધ્યાત્મિક દૃષ્ટિએ દયાઘાતનો વિચાર સ્વીકાર્ય નથી. પરંતુ આની સામે એક પ્રશ્ન એવો ઊભો થઈ શકે કે તો પછી આપણે આપણી આસપાસના દુઃખનું ક્યારેય નિવારણ કરવું જ નહીં? બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થઈ શકે એમ છે. અને આ રીબર્થના પ્રકરણમાં શ્રી અરવિંદે એનો કોઈ ઉત્તર આપ્યો નથી. અન્યત્ર પણ આપ્યો હોય તો મને એની જાણ નથી. આપમાંથી કોઈને એની જાણ હોય તો પછી મને જરૂર જણાવશો. તો આ થઈ દયાઘાતની વાત. હવે મરણોત્તર ગતિ સાથે સંકળાયેલો બીજો સિદ્ધાંત છે, એ છે મોક્ષનો સિદ્ધાંત. પૂર્વોક્ત ચારેય ભારતીય ધર્મોએ કર્મ પુનર્જન્મના સિદ્ધાંતની માફક આ મોક્ષના સિદ્ધાંતનો પણ લગભગ સાર્વત્રિક સ્વીકાર કર્યો છે. શંકરાચાર્યજી ઓહમ ઉદ્ગરમાં કહે છે, એમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયન. ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ, ફરીથી માતાના ઉદરમાં સુઈ જવા, આ ઘટમાળ ચાલ્યા જ કરે છે. આ સાંકળને કોઈ છેડો છે જ નહીં. આ એક વિશેષ સંકલ્પ
goes on and on and on.
અને પ્રત્યેક જન્મ અથવા પ્રત્યેક જીવન એટલે બૌદ્ધોના મત પ્રમાણે તો સર્વમ દુઃખમ દુઃખમ, બધું જ સમગ્ર જીવન દુઃખમ દુઃખમ દુઃખ સ્વરૂપ જ છે. કહેવાતા અથવા દેખાતા હાસ્યો અને આનંદોની પાછળ પણ દુઃખ એના જડબા ફાડીને ઉભું રહેલું હોય છે. કદાચ ચાર્લી ચેપ્લિનનું જીવન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એમ કહી શકાય. આપણે એટલી હદ સુધી ન જઈએ તો પણ છે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. આ જિંદગીની ઘટમાળ આ ચક્રાવા એવા છે જેમાં દુઃખ પ્રધાન અને સુખ અલ્પ. એટલે આ દુઃખ પ્રધાન જીવનમાંથી સતત વારંવાર વારંવાર પસાર થયા જ કરવા, એના ઉકેલ રૂપે એના ઉપાય રૂપે મોક્ષનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. એ સાંકળને તોડી નાખવી, એ અભિમન્યુના ચક્રાવાને ભેદી નાખવું, એ ઘટમાળમાંથી બહાર નીકળી જવું, જેને બૌદ્ધો નિર્વાણની અવસ્થા કહે છે, વેદાંતિઓ બ્રાહ્મી સ્થિતિ કહે છે, બ્રહ્મલીનતાની અથવા બ્રહ્મ સાથેના તાદાત્મ્યની અવસ્થા, ચેતનાની એવી અવસ્થાએ પહોંચી જવું કે જ્યાં નથી જન્મ, નથી જીવન, નથી દુઃખ, નથી મૃત્યુ, કશું જ નથી. આ ચક્રાવામાંથી બહાર નીકળી જવું, મુક્ત થઈ જવું, છૂટી જવું, એ છે મોક્ષનો સિદ્ધાંત. શ્રી અરવિંદ કહે છે કે આ મોક્ષનો સિદ્ધાંત અવતારવાદની સાથે વિરોધાય છે. પરમાત્મા પોતે પરમાનંદ સ્વરૂપ છે, નિત્યાનંદ સ્વરૂપ છે, એવી એક પરમ ઊંચી અવસ્થા, એનું સાહજિક સ્વરૂપ છે. એ સ્વરૂપને છોડીને એમાંથી નીચે ઉતરીને અવતરું, નીચે ઉતરવું, એના ઉપરથી અવતાર શબ્દ આવે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય, સજ્જનોના રક્ષણ માટે, દુર્જનોના વિનાશ માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે યોગની પરિભાષા વાપરવી હોય તો પૃથ્વીને, જગતને તેના દિવ્ય આવિર્ભાવના લક્ષ્ય તરફ આગળ ધકેલવા માટે નીચે ઉતરે છે, માનવ દેહમાં આવે. અને રામાવતારમાં થયું હતું એમ, પારાવાર દુઃખો સહન કરીને પણ તેઓ લોક સંગ્રહ કરે છે, લોક કલ્યાણ કરે છે. તો શ્રી અરવિંદ કહે છે કે પરમાત્મા જો આ રીતે કરતા હોય તો મુક્ત થયેલા આત્માને આ દુઃખનો ડર રાખવાની શી જરૂર? એ રાખ્યા વિના એને પણ ભલે મુક્ત થઈ ગયો છે, છતાં સ્વેચ્છાએ જન્મ ધારણ કરવો જોઈએ, જીવન લેવું જોઈએ અને યથાશક્તિ યથામતી આ દિવ્ય આવિર્ભાવમાં પોતાનો ફાળો આપવો જોઈએ. એટલે શ્રી અરવિંદ અને માતાજીના યોગમાં ક્યારે પણ મોક્ષના સિદ્ધાંતને આદર્શ તરીકે સ્વીકારવામાં આવ્યો નથી. મોક્ષ મેળવવાનો ખરો, મુક્તિ મેળવવાની ખરી, છુટકારો મેળવવાનો ખરો, પણ માત્ર પ્રકૃતિના બંધનોમાંથી છુટકારો મેળવવાનો. પણ જન્મ મરણના ચક્રાવાઓમાંથી સદા એને માટે છૂટાથી જવાનો આદર્શ પૂર્ણ યુગમાં સ્વીકારવામાં આવ્યો નથી. મને લાગે છે કે સમય લગભગ પૂરો થવા આવ્યો છે. આવતા સોમવારે આ વિષયને આપણે સમાપ્ત કરીશું. આભાર.